એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળી રહ્યા છીએ જેણે ખરેખર અસંખ્ય વાચકોના મન પર બહુ ઊંડી છાપ છોડી છે. પુસ્તકનું નામ છે વેન બ્રેથ બીકમ્સ એર.
હા નમસ્કાર, અને આ પુસ્તક એટલે પોલ કલાનીથી, એ ખૂબ જ તેજસ્વી ન્યુરોસર્જન હતા, એમની આત્મકથા છે.
ખરેખર એક અસાધારણ કૃતિ કહી શકાય, 2016માં પ્રકાશિત થઈ, એ પણ એમના અવસાન પછી.
બરાબર, અને મહત્વની વાત એ છે કે આ ખાલી એક ડોક્ટરના સંસ્મરણો નથી, એનાથી ઘણું વધારે છે. જીવન, મૃત્યુ, અર્થ, આપણો હોવાનો મતલબ શું છે, એ બધાની એક ફિલોસોફિકલ ખોજ પણ છે આમાં.
પોલ કલાનીથી પોતે જ એમ કહીએ ને કે બહુમુખી પ્રતિભા હતા. મૂળ ભારતીય, અમેરિકામાં રહેતા હતા, અને માત્ર એક કુશળ ન્યુરોસર્જન જ નહીં.
ના ના, બિલકુલ નહીં. એમની શૈક્ષણિક લાયકાત જુઓ તો સ્ટેનફોર્ડ, કેમ્બ્રિજ, યેલ આ બધી ટોચની સંસ્થાઓમાંથી અંગ્રેજી સાહિત્ય, હ્યુમન બાયોલોજી અને પાછું વિજ્ઞાનનો ઇતિહાસ અને ફિલોસોફી એમાં પણ ડિગ્રીઓ મેળવી હતી.
અદ્ભુત કહેવાય, અને છતાં જે વાત હૃદયને સ્પર્શી જાય છે એ છે કે આટલી પ્રતિભા, આટલી મહેનત પછી.
જ્યારે એ સ્ટેનફોર્ડમાં એમની ન્યુરોસર્જરીની રેસિડેન્સી પૂરી કરવાના આરે જ હતા, એકદમ ઉજ્જવળ કારકિર્દી સામે દેખાતી હતી,
ત્યારે
શું થયું? માત્ર 36 વર્ષની ઉંમરે એમને ચોથા સ્ટેજના ફેફસાના કેન્સરનું નિદાન થયું.
ઓહ, આ જ વાત મને લાગે છે આ પુસ્તકને આટલું હૃદયસ્પર્શી અને વિચારવા જેવું બનાવે છે.
ચોક્કસ, વિચારો, એક વ્યક્તિ જેણે વર્ષો સુધી મગજનું વિજ્ઞાન સમજ્યું, જીવન બચાવવાની તાલીમ લીધી, એ જ વ્યક્તિ અચાનક પોતાની જાતને મૃત્યુની સામે ઉભેલી જુએ.
એટલે એ ડોક્ટર અને દર્દી વચ્ચેની જે ભેદરેખા હોય છે ને, એ જાણે ભૂસાઈ જાય છે.
બરાબર, જીવન અને મૃત્યુ, આશા અને નિરાશા, એ બધાની વચ્ચે આપણને લાવીને ઊભા કરી દે છે.
અને આપણને પણ વિચારતા કરી દે છે કે જ્યારે ખબર પડે કે સમય ઓછો છે ત્યારે જીવનનો અર્થ શું ખરેખર મહત્વનું છે.
હા, તો ચાલો આપણે પોલ કલાનીથીના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ, એમના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીએ.
શરૂઆત ક્યાંથી થઈ, એમના બાળપણ વિશે કંઈક જણાવો.
પોલનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. માતા પિતા ભારતીય એમિગ્રન્ટ હતા. એમના પિતા કાર્ડિયોલોજિસ્ટ હતા અને માતા ફિઝિયોલોજિસ્ટ.
એટલે મેડિકલ બેકગ્રાઉન્ડ તો હતું જ પરિવારમાં.
હા, પણ પછી પરિવાર એરિઝોનાના કિંગમેન કરીને એક નાનકડા રણ જેવા વિસ્તારમાં રહેવા ગયો, અને ત્યાંનો માહોલ થોડો અલગ હતો, બૌદ્ધિક રીતે એટલો ઉત્તેજક નહોતો, એટલે પોલને ઘણીવાર એકલતા લાગતી, જાણે પોતે બહાર ના હોય એવું લાગતું.
અને કદાચ આ એકલતાને કારણે જ પુસ્તકો તરફ વળ્યા હશે.
બની શકે, એમાં એમની માતાનો બહુ મોટો ફાળો હતો. શિક્ષણ પ્રત્યે બહુ જ જાગૃત હતા. એમ કહેવાય છે કે 10 વર્ષના પોલને એમણે કામુ, સાર્ત્ર, ટીએસ એલિયટ જેવા લેખકો વાંચવા આપી દીધા હતા.
10 વર્ષની ઉંમરે?
હા, એટલે નાનપણથી જ સાહિત્ય અને ફિલોસોફીમાં ઊંડો રસ જાગ્યો. પુસ્તકો એમના સાથી બની ગયા.
અને પેલું એરિઝોનાનું રણનું લેન્ડસ્કેપ, એની પણ કોઈ અસર પડી હશે એમના ચિંતનશીલ સ્વભાવ પર?
કદાચ. એ શાંત વિશાળ દ્રશ્યો માણસને અંતર્મુખી બનાવે. એમનામાં પહેલેથી જ વિજ્ઞાન અને માનવતા બંને માટે એક ખેંચાણ હતું.
અને ખેંચાણ એમની ભણતરમાં પણ દેખાય છે. સ્ટેનફોર્ડમાં અંગ્રેજી સાહિત્ય અને હ્યુમન બાયોલોજી બંને કર્યું.
બરાબર, અંગ્રેજીમાં તો BA અને MA બંને કર્યું. અને એમની માસ્ટર્સની થીસિસ વોલ્ટ વિટમેન પર હતી. વિટમેન પોતે પણ દવા સાથે જોડાયેલા હતા, એટલે પેલો કવિ ચિકિત્સકનો આઈડિયા એમને બહુ ગમ્યો.
પછી કેમ્બ્રિજ ગયા, બરાબર, વિજ્ઞાનના ઇતિહાસ અને ફિલોસોફી માટે.
હા, ત્યાં એમણે વધારે ઊંડાણપૂર્વક વિચાર્યું, જીવન શું છે? શું એ ફક્ત ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ છે, એટલે કે મટીરિયલિઝમ, કે પછી એમાં કોઈ અદૃશ્ય જીવનશક્તિ કે આત્મા જેવું કંઈક છે, વાઇટલિઝમ?
ગહન પ્રશ્નો છે આ તો
એ શોધવા માટે. પણ કદાચ અમાનવ અસ્તિત્વના સંપૂર્ણ અર્થને સમજાવવા માટે એકલું વિજ્ઞાન પૂરતું નથી, કંઈક ખૂટે છે.
અને એ ખૂટતી કડી શોધવા માટે જ એમણે મેડિકલ સ્કૂલમાં જવાનું નક્કી કર્યું.
બરાબર, યેલ યુનિવર્સિટી. એમને થયું કે શબ્દો અને સિદ્ધાંતો બહુ થયા, હવે જીવન અને મૃત્યુનો સીધો અનુભવ કરવો પડશે, એના વગર અર્થની સાચી સમજ નહીં મળે.
અને યેલમાં જ એમના ભાવિ પત્ની લ્યુસી ગોડાર્ડને મળ્યા.
હા, લ્યુસી પણ ત્યાં મેડિકલ સ્ટુડન્ટ હતા. પછી બંને સ્ટેનફોર્ડ પાછા આવ્યા અને પોલે ન્યુરોસર્જરીમાં રેસિડન્સી શરૂ કરી.
ન્યુરોસર્જરી મેડિકલ ફિલ્ડની સૌથી અઘરી ગણાતી શાખાઓમાંની એક, કેમ એ જ પસંદ કરી?
કારણ કે એમને લાગ્યું કે ન્યુરોસર્જરી સીધી જ એ પ્રશ્નો સાથે જોડાયેલી છે જે એમને મૂંઝવતા હતા. ચેતના, ઓળખ, અર્થ. મગજ પર કામ કરવું એ ખાલી શરીર પર કામ કરવા જેવું નથી, એ તો વ્યક્તિના અસ્તિત્વના મૂળ પર કામ કરવા જેવું છે.
સમજી શકાય એવું છે. પણ એ રેસિડન્સીના વર્ષો કેવા રહ્યા હશે? અત્યંત કઠોર, ખરું ને?
ખૂબ જ. પુસ્તકમાં એનું વર્ણન છે. અનંત કલાકો, જબરદસ્ત માનસિક અને શારીરિક થાક, પળવારમાં જીવન મૃત્યુના નિર્ણયો લેવાનું દબાણ.
પણ એ બધા વચ્ચે પણ પોલ એમની સર્જિકલ સ્કિલ સિવાય બીજી કઈ બાબત માટે જાણીતા હતા?
એમની સહાનુભૂતિ, દર્દીઓ પ્રત્યેનો એમનો માનવીય અભિગમ. એ ખાલી કેસ નહોતા જોતા, એ દર્દીની અંદર રહેલા માણસને, એના ડરને, એની આશાઓને સમજવાનો પ્રયત્ન કરતા હતા.
અને પછી રેસિડન્સી પૂરી થવા આવી, કારકિર્દી શરૂ થવાની તૈયારીમાં હતી.
હા, દેશભરમાંથી ટોચની યુનિવર્સિટીઓ, હોસ્પિટલોમાંથી જોબ ઓફર્સ આવવા લાગી હતી. એમણે ન્યુરોસાયન્સ અને ફિલોસોફીને જોડતા કેટલાક સારા રિસર્ચ પેપર્સ પણ પબ્લિશ કર્યા હતા.
એટલે બધું જ બરાબર ગોઠવાઈ રહ્યું હતું. વર્ષોની મહેનતનું ફળ મળવાનું હતું.
બિલકુલ, એકદમ સફળતાના શિખરે પહોંચવાની તૈયારી હતી. અને ત્યારે જ પેલો વળાંક આવ્યો.
કેન્સરનું નિદાન 36 વર્ષની ઉંમરે.
હા, એક ન્યુરોસર્જન જે બીજાના મગજની ગાંઠો કાઢતો હતો, એના પોતાના શરીરમાં કેન્સર ફેલાઈ ચૂક્યો હતો, સ્ટેજ 4.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
ચોક્કસ, એમના અને એમના પરિવાર માટે બહુ મોટો આઘાત હતો. પણ પોલે હાર ન માની,
એમણે કામ ચાલુ રાખ્યું.
હા, જ્યાં સુધી શરીર સાથ આપતું હતું ત્યાં સુધી ન્યુરોસર્જન તરીકે કામ ચાલુ રાખ્યું. પણ પછી એમનો મુખ્ય ફોકસ લેખન તરફ ગયો.
અને એ જ સમયગાળામાં એમના જીવનમાં એક ખુશીની ક્ષણ પણ આવી.
બરાબર, એમની પુત્રી કેડી નો જન્મ થયો, એલિઝાબેથ એકેડિયા.
જીવનની કેવી વિચિત્રતા કહેવાય. એક તરફ મૃત્યુ નજીક આવી રહ્યું છે અને બીજી તરફ નવા જીવનનો ઉદય.
ખરેખર પોલ કલાનીથી માર્ચ 2015માં 37 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. પણ એમનો વારસો,
એમનું પુસ્તક વેન બ્રેથ બીકમ્સ એર, જે એમના ગયા પછી પ્રકાશિત થયું અને દુનિયાભરમાં લાખો લોકો સુધી પહોંચ્યું.
હા, એ પુસ્તક દ્વારા એમની વાત, એમના વિચારો અમર થઈ ગયા. અને એમનો વારસો ખાલી પુસ્તક પૂરતો નથી. એમના પત્ની ડૉક્ટર લ્યુસી કલાનીથીએ પોલ કલાનીથી ફાઉન્ડેશન શરૂ કર્યું છે.
એ ફાઉન્ડેશન શું કરે છે?
એ એવા મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડૉક્ટર્સને સપોર્ટ કરે છે જેઓ સારવારની સાથે દર્દીની માનવીય જરૂરિયાતો, એમના મનોભાવોને સમજવા પર ભાર મૂકે છે. એટલે પોલનો જે દર્દી કેન્દ્રિત અભિગમ હતો એ આજે પણ આગળ વધી રહ્યો છે.
ચાલો હવે થોડી વાત કરીએ પોલ કલાનીથીના વિચારો વિશે. એમના જીવન પાછળનું ફિલોસોફી શું હતું? એમનું વિશ્વ દૃષ્ટિકોણ કેવું હતું?
મને લાગે છે કે એમના વિચારના કેન્દ્રમાં એક વાત બહુ સ્પષ્ટ હતી. જીવનનો સાચો અર્થ એ કેટલું લાંબુ છે એના પરથી નથી આવતો, પણ એ કેટલું ઊંડું છે, એમાં કેવા અનુભવો છે, બીજા લોકો સાથે કેવું જોડાણ છે, એના પરથી આવે છે.
અને પેલો શબ્દ તમે વાપર્યો હતો, કાવ્યાત્મક ભૌતિકવાદ, એ શું છે?
હા, પોએટિક મટીરિયલિઝમ. એટલે એમ કે આપણે સ્વીકારીએ કે આપણે ભૌતિક શરીર છીએ, બાયોલોજીના નિયમો આપણને લાગુ પડે છે, એ હકીકત છે.
બરાબર, વિજ્ઞાનની દૃષ્ટિએ.
હા, પણ એ ભૌતિક વાસ્તવિકતાની અંદર જ પ્રેમ, કલા, નૈતિકતા, સંબંધો, સેવા, આ બધી બાબતો પણ એટલી જ વાસ્તવિક અને મહત્વની છે. એ આપણા જીવનને અર્થ આપે છે, સુંદરતા આપે છે. એટલે વિજ્ઞાન અને માનવતા બંને જરૂરી છે, એકબીજાના વિરોધી નથી.
એટલે વૈજ્ઞાનિક સત્ય અને માનવીય મૂલ્યો વચ્ચે સંઘર્ષ જરૂરી નથી, બંને સાથે રહી શકે છે.
બિલકુલ.
અને આ જ વિચાર એમના તબીબી વ્યવસાય પ્રત્યેના દૃષ્ટિકોણમાં પણ દેખાય છે. એ માનતા કે ડોક્ટર હોવું એ ખાલી ટેકનિકલ કામ નથી,
એ એક નૈતિક જવાબદારી છે. એમ
ચોક્કસ, ડોક્ટરો ખાલી રોગ મટાડતા નથી, એ લોકોને એમના જીવનના સૌથી મુશ્કેલ, સૌથી સંવેદનશીલ સમયમાંથી પસાર થવામાં મદદ કરે છે, માર્ગદર્શન આપે છે. એમની ભૂમિકા લગભગ એક પાદરી જેવી, એક ગુરુ જેવી બની જાય છે, જ્યાં વિશ્વાસ અને સહાનુભૂતિ બહુ જ મહત્વના છે.
જીવનમાં એમને શેનાથી પ્રેરણા મળતી હતી? શું શોધતા તેઓ? મને લાગે છે કે શરૂઆતથી જ એ એક અર્થપૂર્ણ કામની શોધમાં હતા, એવું કામ જે બીજાના કામમાં આવે અને સાથે સાથે એમની પોતાની બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષમતાઓને પણ પડકારે. એટલે જ સાહિત્ય અને ફિલોસોફી ભણ્યા પછી પણ મેડિસિનમાં આવ્યા અને એમાંય ન્યુરોસર્જરી પસંદ કરી,
કારણ કે ત્યાં વિજ્ઞાન અને અસ્તિત્વના પ્રશ્નો ભેગા થતા હતા.
બરાબર. અને પછી જ્યારે કેન્સરનું નિદાન થયું,
હા,
ત્યારે શું બદલાયું?
હા, ત્યારે એમની પ્રેરણાઓ અને પ્રાથમિકતાઓ કેવી રીતે બદલાઈ?
મૂળભૂત શોધ તો એ જ રહી, અર્થપૂર્ણ જીવનની.
બરાબર.
પણ ફોકસ બદલાયું. હવે પહેલી પ્રેરણા એ હતી કે જેટલો સમય છે એને પ્રમાણિકતાથી જીવવો, પૂરેપૂરી સભાનતાથી.
બીજું,
એક વારસો છોડી જવાની ઈચ્છા, ખાસ કરીને એમની દીકરી કેડી માટે.
હા,
આ પુસ્તક લખવું એ એક રીતે કેડી સાથેનો એમનો સંવાદ બની ગયો, એને કંઈક કહેવા માંગતા હતા.
અને ત્રીજી વાત એ કે પોતે દર્દી બન્યા પછી એ અનુભવને સમજવો અને વ્યક્ત કરવો.
હા, વર્ષો સુધી ડોક્ટર તરીકે બીજાને જોયા હતા.
બરોબર.
હવે પોતે એ પરિસ્થિતિમાં હતા, એ અનુભવને દુનિયા સામે મૂકવાની એક જવાબદારી એમને લાગી.
આટલી મોટી મુશ્કેલીનો સામનો એમણે જે રીતે કર્યો એ ખરેખર અદ્ભુત છે. એમનો અભિગમ કેવો હતો?
એકદમ સ્પષ્ટ, હિંમત ભર્યો અને બૌદ્ધિક રીતે પ્રામાણિક. એમણે પોતાની બીમારીને ખાલી ભાવનાત્મક રીતે ન સ્વીકારી, પણ એક વૈજ્ઞાનિક તરીકે એના ડેટાનો પણ સામનો કર્યો. પોતાના સ્કેન જોતા, સમજવાનો પ્રયત્ન કરતા,
પરિસ્થિતિથી ભાગવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કર્યો.
હા, અને પુસ્તકમાં એમની અને લ્યુસીની વાતચીતોનો ઉલ્લેખ છે. નિદાન પછી એમણે સાથે બેસીને વિચાર્યું કે હવે શું?
ભવિષ્યના નિર્ણયો વિશે.
બરાબર. શું લખવું, સર્જરી ચાલુ રાખવી, અને સૌથી મોટો સવાલ, શું બાળક પેદા કરવું? આ બહુ અઘરા નિર્ણયો હતા, પણ એમણે ખુલ્લા મને પ્રેમથી એની ચર્ચાઓ કરી, પોતાની પ્રાથમિકતાઓ ફરી નક્કી કરી.
અને એમણે પોતાની નબળાઈ સ્વીકારવામાં પણ ક્યારેય સંકોચ નથી રાખ્યો.
જરા પણ નહીં. પુસ્તકમાં એ પોતાની શારીરિક તકલીફો, ઘટતી તાકાત, ડર, બીજા પર આધાર રાખવાની મજબૂરી, આ બધું જ એકદમ નિખાલસતાથી લખે છે. અને આ પ્રામાણિકતા જ પુસ્તકને આટલું શક્તિશાળી બનાવે છે.
પેલું સેમ્યુએલ બેકેટનું વાક્ય યાદ કરે છે ને?
હા, હું આગળ વધી શકતો નથી, હું આગળ વધીશ. એ એમના મનની સ્થિતિ બતાવે છે. એક તરફ હારી જવાની લાગણી છે, પણ બીજી તરફ આગળ વધવાની અદમ્ય ઈચ્છા પણ છે. એ સ્વીકારવું કે હું તૂટી રહ્યો છું, પણ છતાંય પ્રયત્ન ચાલુ રાખવું, એ જ સાચી હિંમત છે.
જો આપણે પોલના જીવનના મુખ્ય વળાંકોની વાત કરીએ, તો એવી કઈ ત્રણ ઘટનાઓ ગણાવી શકીએ જેણે એમના જીવનને સૌથી વધુ પ્રભાવિત કર્યું?
હા, ત્રણ ઘટનાઓ બહુ સ્પષ્ટ રીતે સામે આવે છે. પહેલો મોટો વળાંક તો લગભગ 22 વર્ષની ઉંમરે, જ્યારે એમને મેડિસિનમાં જવાનું નક્કી કર્યું.
સાહિત્ય અને ફિલોસોફીમાંથી સીધા મેડિકલ ફિલ્ડમાં?
હા, એ એમને વિચારોની દુનિયામાંથી સીધા માનવ શરીર, બીમારી, પીડાની વાસ્તવિકતામાં લઈ આવ્યો. આનાથી એમની કારકિર્દી તો નક્કી થઈ જાય જ, પણ એમના લેખનને પણ એક ઊંડાણ મળ્યું જે કદાચ ખાલી વાંચીને ન મળત.
બીજો વળાંક તો દેખીતો જ છે.
હા, 36 વર્ષની ઉંમરે કેન્સરનું નિદાન. એ ક્ષણે બધું જ બદલાઈ ગયું. ડોક્ટર હવે દર્દી હતા. ભવિષ્યની બધી યોજનાઓ અચાનક અટકી ગઈ.
અને પેલો પ્રશ્ન, મારે મારું જીવન કેવી રીતે જીવવું જોઈએ, એ હવે ખાલી ફિલોસોફી ન રહ્યો.
બિલકુલ. એ તાત્કાલિક અસ્તિત્વનો સવાલ બની ગયો. સમય ઓછો હતો, દરેક પળ કિંમતી હતી.
અને ત્રીજો વળાંક?
ત્રીજો અને કદાચ સૌથી વધુ ભાવનાત્મક અને આશા જગાવનારો વળાંક. 37 વર્ષની ઉંમરે નિદાન પછી લ્યુસી સાથે મળીને બાળક પેદા કરવાનો નિર્ણય.
પોતાની બીમારી અને અનિશ્ચિત ભવિષ્યની જાણ હોવા છતાં નવા જીવનને દુનિયામાં લાવવાનો નિર્ણય, આ તો જબરદસ્ત કહેવાય.
ખરેખર. લ્યુસે પુસ્તકના ઉપસંવારમાં લખ્યું પણ છે કે જો એમણે પિતૃત્વનો અનુભવ ન લીધો હોત, તો એ કેન્સરને એમના પર બેવડી જીત મળ્યા બરાબર હોત.
એટલે આ નિર્ણય એક રીતે આશાનું, ભવિષ્યમાં વિશ્વાસનું અને પ્રેમના વિજયનું પ્રતીક હતું.
હા, અને આ નિર્ણયે પોલને એમના દીકરી માટે કંઈક લખવાની, આ પુસ્તક દ્વારા એને સંદેશ આપવાની પ્રેરણા આપી. એટલે આ ત્રણ નિર્ણયો, મેડિસિન, નિદાનનો સ્વીકાર અને પિતૃત્વ, એ પોલના જીવનના આધારસ્તંભ જેવા છે.
પોલ કલાનિથિના જીવનમાંથી, એમના સંઘર્ષમાંથી આપણે શું શીખી શકીએ? આજના સમયમાં એમના જીવનમાંથી કયા બોધપાઠ મળે છે?
એ છે કે મુશ્કેલીઓ અને પીડાની વચ્ચે પણ અર્થ શોધવાની આપણી ક્ષમતા. પોલે પોતાની બીમારીને ખાલી એક ટ્રેજેડી તરીકે ન જોઈ,
પણ એને સમજવાનો, એમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો.
હા, અને પોતાના અનુભવને બીજા માટે ઉપયોગી બનાવવાનો પ્રયત્ન કર્યો. જીવન આપણને શું આપે છે એના કરતાં આપણે એ પરિસ્થિતિમાં શું કરીએ છીએ એ વધુ મહત્વનું છે.
બીજો મુદ્દો ઓળખનો છે, ખરું ને? આપણી ભૂમિકાઓ બદલાય છે ત્યારે આપણી ઓળખ પણ બદલાય છે.
બરાબર. ડોક્ટરમાંથી દર્દી, સ્વસ્થમાંથી બીમાર, આપણી હું કોણ છું એ ભાવના સ્થિર નથી હોતી, એ બદલાતી રહે છે. અને આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ અને નવેસરથી ઘડીએ છીએ એ મહત્વનું છે.
અને સંબંધોનું મહત્વ, ખાસ કરીને પોલ અને લ્યુસીનો સંબંધ.
હા, એ તો કેન્દ્રમાં જ છે. પોલે લખ્યું છે કે બીમારીએ એમના લગ્નને એક રીતે સાજું કર્યું, એમને વધુ નજીક લાવી દીધા. મુશ્કેલ સમયમાં પ્રેમ, સપોર્ટ અને ખુલ્લો સંવાદ કેટલો જરૂરી છે એ આનાથી સમજાય છે.
મૃત્યુ જેવા વિષયનો સામનો એમણે જે ગરિમા અને પ્રામાણિકતાથી કર્યો એ પણ શીખવા જેવું છે.
ચોક્કસ. એના વિશે વાત કરવામાં, લખવામાં સંકોચ ન રાખ્યો. મૃત્યુને જીવનના અંત તરીકે નહીં, પણ જીવનના એક ભાગ તરીકે જોયું.
અને છેલ્લે પેલી નબળાઈ સ્વીકારવાની વાત.
હા, આપણે હંમેશા મજબૂત દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પૌલની વાર્તા બતાવે છે કે આપણી મર્યાદાઓ, આપણો ડર, આપણી જરૂરિયાતો સ્વીકારવામાં પણ હિંમત છે. એ આપણને વધુ માનવીય બનાવે છે.
ખરેખર પૌલની વાર્તા ખાલી એમની નથી, એ દરેક માણસના સંઘર્ષ અને જીવવાની ઈચ્છાનું પ્રતિબિંબ છે.
અને એ આપણને આપણા પોતાના જીવન, આપણી પ્રાથમિકતાઓ વિશે વિચારવા મજબૂર કરે છે. આપણે શા માટે જીવીએ છીએ?
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ યાદ રાખી શકે તો એ શું હોઈ શકે?
ચોક્કસ. પહેલું,
ભાવનાત્મક સ્તરે જોઈએ તો.
હા, ઇમોશનલ ઇનસાઇટ શું છે?
એ છે કે પ્રેમ અને નુકસાન, સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ, આ બધું જોડાયેલું છે, એક વગર બીજું નથી. પોલ અને લ્યુસીનો પિતા બનવાનો નિર્ણય આ જ બતાવે છે. ભવિષ્યના દુઃખના ડરથી એમણે વર્તમાનના પ્રેમને નકાર્યો નહીં. આ સ્વીકૃતિમાં જ ઊંડો અર્થ છે.
બરાબર. બીજું, બૌદ્ધિક સ્તરે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ.
બૌદ્ધિક રીતે પોલનું જીવન શીખવે છે કે જટિલતાઓને સમજવા માટે ઘણા દ્રષ્ટિકોણ જરૂરી છે. વિજ્ઞાનની સાથે માનવતા, ડોક્ટરના અનુભવની સાથે દર્દીની વેદના, ફિલોસોફરના ચિંતનની સાથે કવિની ભાવના, આ બધાને સાથે લાવીએ ત્યારે જ સમજણ ઊંડી બને છે.
એટલે એક જ દ્રષ્ટિકોણ પૂરતો નથી.
ના, બિલકુલ નહીં. અને ત્રીજું, એક સાર્વત્રિક બોધપાઠ જે બધાને લાગુ પડે, યુનિવર્સલ ઇનસાઇટ.
હા,
એ છે કે જીવનનો અર્થ ફક્ત આપણી સાથે શું બને છે એના પર નથી, પણ આપણે જે બને છે એના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ, શું પસંદ કરીએ છીએ એના પર વધુ આધાર રાખે છે.
સંજોગો આપણા હાથમાં નથી, પણ આપણો પ્રતિભાવ આપણા હાથમાં છે.
બરાબર. પોલે પોતાના નિદાનને અંત ન ગણ્યો, પણ પ્રેમ, સેવા, સર્જન અને સમજણની તક બનાવી દીધી. આ પસંદગીની શક્તિ, આ બદલાવ લાવવાની ક્ષમતા, એ આપણા સૌમાં છે.
પોલ કલાનીથીની વાર્તા ખરેખર હૃદયને સ્પર્શી જાય છે અને આપણને જીવનને વધુ સભાનતાથી, વધુ ઊંડાણથી જીવવા માટે પ્રેરણા આપે છે.
ચોક્કસપણે. એ યાદ અપાવે છે કે દરેક શ્વાસ કેટલો અમૂલ્ય છે અને જીવનનો સાચો અર્થ કદાચ એ ક્ષણોને પૂરેપૂરી જીવવામાં જ છે.
એમને જે પ્રશ્નો પૂછ્યા હતા એ કદાચ આપણે પણ આપણી જાતને પૂછવા જોઈએ. જો સમય ઓછો હોય તો શું મહત્વનું છે? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.